એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત રાવી પાઠકની વાર્તા જક્ષણી. ઓડિયો પઠન કૃષ્ણા વ્યાસ. હું ભાથું કરતી હતી ત્યાં એમના પગ સંભળાયા. હું એમના પગ બરાબર વર્તું છું. ક્યારેક ગમગીન હોય છે, ક્યારેક ઉત્સાહમાં હોય છે, ક્યારેક વિચાર કરતા કરતા ટહેલતા હોય છે, એ બધું હું વર્તું છું. એમના પગ ઉત્સાહથી ઉપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે, કેમ? પણ મને ભાથું કરતી જોઈ અચકાઈ ગયા. કેમ, આ શું આદર્યું છે? મેં કહ્યું, ભાથું કરું છું, બપોરની ટ્રેનમાં જાઉં છું. પણ ક્યાં, શા માટે જાય છે? મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા. એક વખત હું લાંબે વખતે મળી, મારા મનમાં એ કે એ શું શું કહેશે, ત્યારે ધીરે રહીને કહે કે જુદા રહેવાથી ફાયદો થાય છે, સ્ત્રીઓના અક્ષરો સુધરે છે, કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળો લખે છે, તે સિવાય તેમનો લખવાનો મહાવરો થતો જ નથી, અને હું ભેગી હોઉં ત્યારે લગભગ હંમેશા જ ફરિયાદ કરે છે કે મારે લીધે પોતાનો અભ્યાસ આગળ ચાલી શકતો નથી. પણ મારા ખાવા કરવાનો કંઈ વિચાર કર્યો? આ મોતી શું કરશે? મોતી અમારી કૂતરી હતી, મોતી જેવી સફેદ, સુંદર, સુંવાળી. મેં કહ્યું, હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું, પણ કામ નહીં કરનારને મળી રહે છે. માણસને નથી મળતું, પણ કૂતરા, કીડીઓ, મકોડા, માછલા એમને મળી રહે છે, તો મને તમારી કોઈની ચિંતા થતી નથી. ભલે, જવાની ના નથી, પણ ક્યાં જવું છે? પૂરીઓ વણતા વણતા મેં કહ્યું, છુપી પોલીસો અને ગુના પકડ્યાની વાતો લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો. કદાચ એમના આવ્યા પહેલાં મારે નીકળવું પડે, માટે મેં ચિઠ્ઠી લખીને તેમના જોવામાં આવે એમ એમની અધૂરી લખેલી વાર્તા ઉપર દબાવીને મૂકી હતી. તારી આંખોમાંથી તો કાંઈ એક્સ, ગુજરાતીમાં બોલો, ક્ષ કિરણો નીકળે છે. મેં પૂરીઓ તળતા જવાબ આપ્યો, ક્ષ નહીં, એથી જરા આગળ જ્ઞ કિરણો નીકળે છે. ત્યારે એ જ્ઞ કિરણો વડે જરા પ્રેમાનંદના નાટકો કોણા છે તે કહો ને મારા સર્વજ્ઞા બાઈ. બિચારો જ્ઞ ઘણા વખતથી મહેનત કરે છે, તેમને મદદ થશે. તે દહાડે આપ્યા પણ વાંચ્યા કેમ નહીં? ચાલો, મેં પીરસ્યું, જમતા જમતા વાત કરો. તમે કહેતા હતા કે પ્રેમાનંદની કૃતિઓ સ્ત્રી, બાલ, વૃદ્ધ સર્વને ગમે તેવી છે. આ નાટકો અમને ગમતા નથી તો એ પ્રેમાનંદના નથી એમ સાબિત થયું કે નહીં? હવે તમે ખુશીથી કહી શકો કે નાટકો પ્રેમાનંદના નથી. હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને એ નાટકો ગમતા નથી, માટે પ્રેમાનંદના નથી? વાહ, મેં કહ્યું. વાહ કેમ? મારો અભિપ્રાય પ્રસિદ્ધ કરતા શરમાશો? તમે તો એવા ને એવા રહ્યા, અને પેલા ભાઈએ ગાંધીનું મોઢું ગમે કે નહીં કે પોતાની બૈરીને પૂછીએ લીધું અને પ્રસિદ્ધ પણ કર્યું. તમે તો કંઈ મહાજન વિશે મને પૂછ્યું પણ નહીં. લે, હું એક અગત્યના મોઢા વિશે પૂછું. પૂછો. મારું મોઢું તને ગમે છે? પણ તમે મહાજન છો, મેં કહ્યું. એક અંગ્રેજ લેખક એક સ્ત્રી પાત્ર પાસે કહેવરાવે છે કે ઇંગ્લેન્ડના પ્રધાન કોણ છે, એ કરતાં મારો ધણી કોણ છે, એ મારે અગત્યનો પ્રશ્ન છે. તો મોઢાની બાબતમાં કોઈ બીજાના મોઢા કરતાં મારા મોઢાનો પ્રશ્ન વધારે અગત્યનો, ખરો કે નહીં? મેં કહ્યું, એની ના પાડીશ તો શું કરશો? તું જે કહીશ તે. ત્યારે તમારું મોઢું આ 15 દિવસ નહીં ગમે, અને હું કહું છું આગ્રાની ટિકિટ લઈ આપો. એકદમ ગંભીર થઈને પૂછ્યું, કેમ, કમળાને ઠીક નથી? મેં કહ્યું, કંઈ ગંભીર નથી, પણ ઓપરેશન કરાવવું પડશે એવો તાર છે. જનાના અસ્પતાલ એટલે ઓઝાથી મળી પણ નહીં શકાય. હું એટલા દિવસ કમળા સાથે રહીશ. ઓઝા દંપતી અમારા સ્નેહી હતા. જગતમાં પત્ની વિનાના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે, એટલી બધી વિચિત્ર કે તેની માટે શબ્દ પણ નથી જડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિત ભર્તુકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકાએ એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતીનું વાત્સલ્યનું, પ્રોષિત ભર્તુકાના વિયોગના શૃંગારનું અને વિધવા કરુણનું. પુરુષ પરણ્યો ન હોય તો વાંઢો, પરણ્યા પછી વળી પછી શું, પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો તેનું નામ જ નહીં, રાંડ્યા પછી વિધુર, બિચારો, કોઈ પણ રસનું આલંબન નહીં, વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, એ ન હોય તો લાગણી વિનાનો. ધણી એટલે જ મૂર્ખ, વિધુર એટલે બીજી વાર પરણવાનો ઉમેદવાર. ફાંફા મારનાર. સ્ત્રી મળે તો પાછો ધણી અને ના મળે તો વાંઢો. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો શું? કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય? અથવા તો થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે. પણ કોઈ દિલસોજી ધરાવે નહીં. દિલગીર દેખાવા જઈએ પણ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહીં. સ્ત્રી ન હોય તો શું થઈ ગયું? શું તમને ખાવા નથી મળતું? પહેરવા નથી મળતું? પૈસા નથી મળતા? શું નિરાધાર થઈ ગયા? તમને શીખોટ છે. ઉલટું વિધુર એટલે થોડો વખત ધુરાધોસરી નીકળી ગઈ. મને લાગે છે કે પુરુષને ધોસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ધોસરી વિનાનું તેને અડવું લાગે છે. હું એકવાર ગાડામાં મુસાફરી કરતો હતો, ત્યાં સાથે એક મકરાણી અધમણની જામગીરીવાળી દેશી બંદૂક લઈ સાથે આવતો હતો. મેં કહ્યું, જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો, કઈ ભોજ એવું નથી. જમાદાર કહે, એ બોજ સે ઠીક ચલા જાતા હે. પ્રેમાનંદ કહે છે તેમ ધણી સુરભિસુત છે, તેને ધોસરી વિના ખાલી ચાલવું ગમતું નથી. એક દિવસ ઓઝાનો છોકરો મંદવાડમાંથી ઉઠ્યો પછી જમવા બેઠો હતો. જમી રહ્યો, કમળા કહે, ઉઠ મો ધોવ. કીકો ઊભો થયો અને રડવા લાગ્યો. કહે, ચલાતું નથી, પગમાં કંઈ થાય છે, કાંટા વાગે છે. બેઠેલા બધા હસી પડ્યા. તેને પગે ખાલી ચડી હતી. સ્ત્રી જાય છે તેથી જાજુ કંઈ થતું નથી, હૃદયને ખાલી ચડે છે. હૃદય ચાલતું નથી અને જરા જરા કાંટા વાગે છે. અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે. સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે! આ બધા સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરે છે. મને લાગે છે કે પુરુષ સ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે. હવે કરવું શું? શાસ્ત્રકારોએ કુમારિકા, સૌભાગ્યવતી, પ્રોષિત ભર્તુકા, વિધવા સર્વના કાર્યોનો વિધિરસના સિદ્ધાંત ઉપર ઠરાવેલો છે. પુરુષને માટે કશું લખ્યું નથી. પુરુષ પ્રોષિત પત્નિક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું? નહાવું નહીં, પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું, ચા ન પીવી, ખરાબ કરીને પીવી, બહાર ખાવું, ઘેર ખાવું, હજામત ન કરવી, વાળ ન ઓળવા, ઓફિસમાં વખતસર ન જવું, રાત્રે દીવો ન કરવો, ખુરશીમાં ઊંઘવું, રાત્રે જાગી દિવસે ઊંઘવું, શું કરવું ને શું ન કરવું? ખરેખર જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે. અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કંઈ ન સૂજે ત્યારે એ સૂજે છે. મેં કપડાં પહેર્યા, ઉઠ્યો, કમાડ વાસવા ગયો ત્યાં પૂછડું હલાવતી મોતી પાસે આવી. એ પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફુરે છે, મને નીચેનું કાવ્ય સ્ફુર્યું. કશ્ચિત ભર્ત્યા સ્મૃતિ રસિકે ત્વામ હિ તસ્યા પ્રિયતી. તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુર્યો. ધણિયાણીને સ્મરજ કે નહીં, તું વાલી તેની હતી તે? તમને આમાં દોષો લાગશે, પણ મોતી તો સમજી ગઈ. મેં તેને થાબડી ને ખુરશી પર બેસાડી કમાડ વાસ્યું. પહેલા આવે પ્રસંગે એક વિશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. જરા મોડું થયું હતું પણ વિશી હજી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો પણ જાણે ઘણા વર્ષથી મને ઓળખતો હોય તેમ કહે, ઓહો સાહેબ, ઘણા દિવસે આવ્યા, આવા દુબળા કેમ પડી ગયા? અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે. હું તેની પ્રગલ્ભતાથી ઘણો ખુશ થયો. મને જાણે વિચાર કરવા ને રમવા એક નવું જ રમકડું મળ્યું. મેં કહ્યું, હા મહારાજ, એટલે જ તો હવે તમારે ત્યાં જ જમવા આવવાનું છું, પીરસો. જે દી નવરો દીનાનાથ તે દી મહારાજને ઘડ્યો હશે. તેનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાખીએ એવો ધોળો, અને એની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. તેના લથડ બથડ અંગો જાણે ધસી ના પડે એટલા માટે કાછિયા સુરણ બટાટા ઘાસળીમાં બાંધે તેમ કાળી ઝીણી પોતળીથી બંધ બાંધી બાંધેલા હતા. પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવેથી ચોંટી ગયું હતું. ઊભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા, ગોળાકાર રહેતા અને પગલું લાખ વિનાના ઊંટ જેવું પડતું. મોંમાં જાણે નીચલા જડબામાં એક નહીં પણ દાંતની બે હારો જેવું અથવા આખા જડબામાં જાણે દાઢો જ હોય તેવું જણાતું હતું. અને બ્રહ્મા ઘડીને એટલા ખુશ થઈ ગયેલા હશે કે માટી કાચી હશે એટલામાં જ તેણે કપાળે અને બરડે થાબડ્યો હશે. કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો. મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રીવાશંકરનું ઓળખાણ તાજું કરી દીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે, મહારાજનો સ્વભાવ બહુ સારો. મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા, ઘીની વાટકી લઈ આવ્યા અને કાંઈ પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું અને પછી અમારી બેની સામે પગ પર પગ ચડાવી બેસીને પગના તળિયા પર ડોલતા ડોલતા હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા, મારો તો જીવ મોટો, અમે તરવાડી કોઈ દી લોભ ન કરીએ. આ શેઠ છે ને શેઠ, એ પંડ્યા, એમનો જીવ જરીક જેવડો. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અડધા ભાર ઓછા લોટાનું લાણું કર્યું હતું. અમે તો લોટો સાચવી રાખ્યો છે, ભલે ને અહીં નોકર હોઈએ પણ નાતમાં સૌ સરખા. અમે કોઈ નિશાળાબારી ન રાખીએ, નાત વચ્ચોવચ સંભળાવી દઈએ. હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘી પીરસી દઉં. બહુ કહે તો આ તારી નોકરી, જા, નથી કરતા. બ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝોળી લઈ માંગતા ખાતા કઈ ઓછી શરમ લાગવાની હતી? કેમ હે? મહારાજને વાતના ટેકાની જરૂર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાખ્યો, આ પંડ્યા તમારી નાતના છે? હા સાહેબ, એ મારી નાતમાં હલકા ગણાય. એ તો કન્યા કોઈ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજનો આ સગે હાથે ચાંદલો કર્યો છે પણ મારા લગ્ન માટે એણે બે વેણે કોઈને કહ્યા નથી. મેં રેવાશંકર સામે જોઈને કહ્યું, બિચારા મહારાજ પરણ્યા વિનાના જ છે ત્યારે. એમને જક્ષણીની વાત કહું? રેવાશંકર હા પાડે તે પહેલાં જ મહારાજ બોલી ઉઠ્યા, જક્ષણી કોણ? મેં કહ્યું, મારે ઘેર એક જક્ષણી છે, સાક્ષાત મહામાયા જોઈ લો. રાતે અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી જગારા મારે, જે માનતા માનીએ તે ફળે એવા છે. ત્યારે મને એકવાર દર્શન કરવા લઈ જાઓ ને. મેં કહ્યું, અરે અરે, એ શું બોલ્યા, એ તો કોઈને મળતા જ નથી. બસ દિવસ આખો ઘરમાં બેસી રહે અને ધ્યાન ધર્યા કરે. એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે? અને આપણા લોકો તો માગે તે અક્કલ વિનાનું માંગે, નસીબમાં ન હોય તેવું માંગે. એક બાઈના નસીબમાં છોકરો નહીં ને માંગ્યો તે આંધળો છોકરો આપ્યો. બોલો. હું બોલતો હતો તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઉડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કંઈક હેઠો બેઠો અને બોલ્યા, પણ મારા નસીબમાં તો છે, મારું સગબણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે. જોકે કન્યા જરા નાની છે પણ રૂપાળી બહુ છે હો, અને નાની છે પણ મુઈ અત્યારની બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે, મારા સારું શું લાવ્યા, અને પાણી મંગાવું તો ધમધમ કરતી લાજ કાઢીને ચાલે. છેલ્લા વાક્યો બોલતા મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેના શિખરો ઉડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માંગ્યું. મહારાજે ઝપાટા બંધ ઉઠીને શાક લઈ આવ્યા, મને અને રેવાશંકર બંનેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાના ખાસ ચિહ્નો છે. મેં કહ્યું, ત્યારે તો તમારે જક્ષણી માતાનું કંઈ કામ નથી. મહારાજ ઊંડા વિચારમાં પડી બોલ્યા, તમે વૈદુ જાણો છો? ના, હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા, તેને રાંધતા નહોતું આવડતું, તે મને રાખેલું. મારા ઉપર ભાઈ પૂરેપૂરો વિશ્વાસ. નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘદ્રષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે તેને માટે આ અજ્ઞાત ડેપ્યુટી તરફ મને ઘણું માન થયું. બૈરી નાની તે વૈદને પૂછીને તેમને ટોપરું ખવડાવ્યું તો બૈરી તો મોટી આવડી થઈ. મહારાજે ડાબે હાથે હાથનો પંજો પોતાના ડાબે ખભે અંકુઠાના આધારે ટેકાવ્યો. હું એકવાર સાંભળું તો ભૂલું નહીં, મેં ખવડાવવા માંડ્યું છે પણ હજુ ઊંચી નથી થઈ. ઓમ કાંઠું કર્યું છે પણ હજી દીઠે નીચી લાગે. મેં કહ્યું, ત્યારે બીજી વાડી જોઈએ છે? ના ના, બીજી આવી ન મળે. જક્ષણી માતાને કહીને મોટી થાય એમ કરો અને મારે ઘેર બૈરી સુખી થાય હો. જુઓ શું કામ છે, રાંધું પણ હું, તેને દાળ ચોખા વીણવા પડે અને હું રસોઈયો ખરો પણ 12 વાગે છૂટ્ટો. ગામમાં નીકળું તો મને કોઈ રસોઈયો ન જાણે. હજામત તો હેર કટિંગમાં જ કરાવવાનો, 8 આના તો લે 8 આના ને માથામાં તેલ 17 પોમેડ. મહિનામાં 1-2 વાર નાટક સિનેમા તો ખરા જ, બૈરી દુઃખી ન થાય હો. મહારાજે ધણી તરીકે સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું, ત્યારે હું જક્ષણી માતાના દર્શન કરવા આવું? મેં કહ્યું, ના એમ તો નહીં હં, એ તો હું ન હોઉં ને તમે જાઓ તો કૂતરી થઈને વળગે. તમે એમને માટે રોજ ખાવાનું મોકલતા જાઓ. મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરી મને ખબર આપી. મેં કહ્યું, એ રાત્રે તો જમતા નથી, સવારે છોકરો મોકલીશ એટલે પહેલાં એની સાથે મોકલજો. સાંભળો, ફક્ત 4 રોટલી, ભાત, દાળ, શાક નહીં, ઘી પણ જરાક જ. હું પૈસા આપીશ. એ મફત ખાતા નથી, પણ વખતસર કરવું. મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું. હું પાછી આવી. ધાર્યા કરતાં એક દિવસ વહેલી નીકળી શકી. ઘર ઉગાડ્યું. સ્ત્રી પુરુષના સમાન હક હોવાથી ઘરની કૂચીઓ અમો બંને પાસે રહે છે. ઘરમાં ગઈ. મોતી પૂંછડી હલાવતી હલાવતી સામે આવી, પણ આખા ઘરમાં માત્ર એ જ બરાબર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ. ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ પણ એમને એમ પડેલી. ટેબલ ઉપર પણ ધૂળ અને કાગળ દાબડ્યા નીચે મેં ચિઠ્ઠી મૂકેલી, તે એમની એમ. આ પુરુષો તે ભગવાને કેવા ઘડ્યા હશે. મેં બધું વાળીને સાફ કર્યું. ટેબલ ઉપર જઈ કાચમાં જોયું. રસ્તાનો થાક અને આ ધૂળ. મનમાં થયું, લાવ માથે નાહી લઉં. માથું છોડ્યા ત્યાં કમાળ ખખડ્યું. મને થયું, કદાચ એ આવ્યા હશે. સાલ્લાનો છેડો ગળે ફરતો લઈ એમને એમ જઈ કમાળ ઉઘાડ્યું. આ કોણ? એક ઘણો જ કદરૂપો માણસ, કાળો કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ અને પોમેડ, ઉપર તેલથી રીડી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી ચીપી ચીપીને પાટલી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાંતણ, અને આવીને મને પગે પડવા લાગ્યો. હું ખસી ગઈ. મેં કહ્યું, અલ્યા કોણ છે, કેમ આવ્યો છે? જક્ષણી માતા, ખમા કરો, સેવકના ઉપર મહેર કરો. મેં કહ્યું, પણ હું જક્ષણી કે દાડાની? હંમેશ નીકળતો, પણ ઘર બહારથી જ બંધ. આજથી તાળું નથી એટલે દર્શન કરવા આવ્યો. મારા મનમાં મનોરથ એકવાર પાર પાડો, તમે કહેશો એ માનતા માનીશ. ભાઈ, તને કોઈએ ભરમાવ્યો છે? હું જક્ષણી નથી. કહી કમાડ બંધ કરવા માંડ્યું તો અંદર આવવા લાગ્યો ને કહે, માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું તે સામો તો જુઓ. હું ચીડાઈ ગઈ. વળી તું ખાવાનું મોકલનાર કોણ? જાય છે કે નહીં કે આ ધોકણું લગાવું? અને અંદરથી મોતી ઘુરકી. મેં લગાવ્યું જ હોત, પણ તેની દીન મુદ્રા જોઈ પાછું મૂક્યું. તે વળી બક્યો, માતાજી, મારા નસીબમાં બૈરી છે, મારે નવી નથી જોઈતી, તે ઝટ મોટી થાય એટલું કરો. હવે મારા ગુસ્સાનો પાર ના રહ્યો. મેં હાથમાં ધોકણું લીધું. હરામ ખોર કહીને મારવા જતી હતી, ત્યાં ચંડી કોપ ન કરો કહી મને અટકાવી પેલાને આંગળીના નિશાનીથી રવાના કરી એ અંદર બેઠા. મને ફરી કહ્યું, ચંડી પ્રસન્ન થાઓ.